सज्जता नो संग लावे खेती मरंग कार्यक्रम नंबर 167 प्रसारण तारीख 29 एप्रिल 2010। ખેડૂત મિત્રો, હવે આપ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજકો છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર ડીએસસી અને સજ્જતા સંઘ અમદાવાદ. આવતા ગુરુવારે 6 મેના દિવસે યોજાનારા શ્રોતા સંમેલનમાં આવવા તૈયારી કરી રહેલા અને ઉનાળો પાક તૈયાર થવાની રાહ જોઈ રહેલા મારા વાલા ભાઈઓ બહેનોને નમસ્કાર.
ઉમાબન, ખેડૂત થઈએ એટલે ખેતી કર્યા સિવાય બીજો કોઈ ધંધો નહીં. બાકી જમીન હંગાત ભૂત જેવા થયા પછી શું મળે છે એ તો ખેડૂત જ જાણે છે.
કેમ આમ બોલો છો?
રાત દી એક કર્યા પછી એ ઉપજ તો વધવાને બદલે ઘટતી જતી હોય એવું જ લાગે.
હાચુવન, જમીન એ તો દાડે દાડે કઠણ થતી જાય છે. હવે આખું વરસ તો વરસાદનું કે નહેરનું પાણી ચોથી કાઢવું કહો અને બોરનું પાણી પીવડાઈએ એટલે કડક થતી જ જાય.
પશા ભાઈ, આ પ્રશ્ન આપણા આખા રાજ્યનો છે. એમ કહો કે આખા દેશમાં જેટલી જમીન ખેતી લાયક છે એમાંથી મોટા ભાગની જમીન કાં તો વધારે પડતા પિયતથી કે પછી ક્ષારવાળા પાણીના કારણે અને રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગના કારણે કડક બનતી જાય છે.
અને જમીન કડક હોય એટલે વાવણીથી લઈને કાપણી સુધી કેટલાય પ્રશ્નો ઉભા થાય છે.
કાકી, જ્યાં ખારી જમીન છે ત્યાં તો પાણી એ ખારું જ હોય છે, પણ હવે તો બીજી જમીને ચીકણી સિમેન્ટ જેવી બનતી જાય છે. બોલો
પછા ભાઈ, એટલે જ તો ડીએસસી અને સજ્જતા સંઘ સતત એવો આગ્રહ રાખે છે કે ઓછામાં ઓછું 2 વર્ષે અને શક્ય હોય તો 10 વર્ષે જમીન અને પાણીની ચકાસણી કરાવી જ લેવી.
સાચું.
અને કેટલી તથા કયા પ્રકારની ખારાશ છે એ જાણી લેવું ખૂબ જરૂરી છે.
પણ વાંધો જ ત્યાં આવે છે. આપણે કોકને કહીએ તો પાણી અને જમીનની ચકાસણી કરાવી લ્યો એટલે એ હામો આપણને વળગે અને કે એનાથી ફાયદો શું છે એ કયો તો.
અલ્યા ભાઈ, પહેલો ને પ્રથમ ફાયદો તો એ જ છે કે ચકાસણી કરાયા પછી તાત્કાલિક જરૂરી પગલા લઈશું તો આપણી ખેતીને જીવતી રાખી શકીશું. આ ધ્યાનથી વાપરજો, નહીતર ખેતી એ મરશે ને ખેડૂતે મરશે.
સાવ એવું નથી હોતું પશા ભાઈ, પણ જમીન અને પાણી જો સારા રાખીશું તો ખેત ઉત્પાદન વધશે અને આપણને ઓછી મહેનતે સારું વળતર મળશે.
અમાર કાઠિયાવાડમાં તો ઘણા ઠેકાણે આ પશા ભાઈએ કીધું એમ, જમીન દેખાય કાળી રાખોડી રંગની પણ એક બે વાર પાણી દીધા પછી થઈ જાય કડક, તો ઈ શેના કારણે થતું હશે?
કાકી, આવી જમીનને ભાસ્મિક જમીન કહે છે. એમાં વધતા ઓછા પ્રમાણમાં સોડિયમ કાર્બોનેટ હાજર હોય છે. આવી જમીન ભીની થયા પછી સુકાય ત્યારે ચીકણી અને કડક બની જાય છે. પાણીનો નિતાર ઓછો હોય છે એટલે ચોમાસામાં વરસાદનું પાણી બહાર વહી જાય છે
અને વરાપ તો જલ્દી આવે જ ના, બિયારણ વાઈએ તો પૂરું ઉગે ના.
પછી ભાઈ, આવી જમીનનો અમ્લતા આંક 8.5 કે તેથી વધુ હોય છે. છોડને જરૂરી પોષક તત્વો પણ ઓછા મળે છે એટલે ધીમે ધીમે જમીન વેરાન અને ઉજ્જડ બનતી જાય છે.
ટૂંકમાં હો વાતની એક વાત કે પાણી અને જમીન સુધારીએ નહીં તો ખેતી પણ બગડતી જ જવાની છે.
બિલકુલ સાચી વાત છે કાકી.
ગુમાબુન, આ તમે જે રીતે ખરાબ જમીનના લક્ષણો કયા ને એ રીતે ક્ષાર વધારે હોય તો એની જમીન ઉપર શી અસર પડે એ કયો?
પહેલું લક્ષણ તો નજરે દેખાય કે જમીન હુકાય એટલે પાડા ઉપર તો સફેદ છારી વળેલી જોવા મળે જ.
એ જ રીતે જમીનની સપાટી પર લૂણો લાગે છે અને ઉપર ઉપરથી જમીન પોચી બને છે. પણ આવા ખારા પાણીના પિયતથી બીજનો ઉગાવો ઓછો અને મોડો થાય છે. ઉગ્યા પછી એ છોડનો વિકાસ ઓછો થાય છે. પાક મોટો થયા પછી ફાલ ઓછો બેસે છે. ફળ નાના અને જલ્દી પાકી જાય છે.
એટલે ઉત્પાદનમાં આવક માંથી જાવક બાદ કરીએ તો પાછળ બચે મોટું મેંડું, ઝીરો, રોંગ તારી માયા. ખેડૂત તો ત્યાંનો ત્યાં જ રહે ભાઈ.
પછી ભાઈ, પણ ભાસ્મિક પાણીના પિયતથી આનાથી ઉલટું બને છે, એના લક્ષણો જુદા જ જોવા મળે છે.
આજ તો એની વિગતે વાત કરી દો હેડ.
હા, એટલે આપણા ગામમાં એવા લક્ષણ જોવા મળે તો વેળાહર ઉપાય કરવાની ખબર પડે.
તો સાંભળો, ભાસ્મિક પાણીના પિયતથી જમીન ચીકણી મલમ જેવી બની જાય છે. સપાટી પર કાળી છારી જોવા મળે છે.
અને જમીન થઈ જાય પેલો દુકાળ બતાવતા પિક્ચરમાં નહીં દેખાડતા,
હે
ને? એવી જો જુઓ ને તો નેની 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 તિરાડો વાળી અને હોપારી જેવડા નેનો નેનો ઢેફા વાળી બની જાય છે. મોઈ જો ખુલ્લા પગે હેડીએ ને તો પગ છોલી જાય એવી થઈ જાય છે. હાચે
અને હળવા જાવ તો ગમે એવા મજબૂત બળદ તો ઠીક, ટ્રેક્ટરે ગરમ થઈ જાય એવી કડક લોઢા જેવી થઈ જાય છે.
એ તો બરાબર છે, પણ ભાસ્મિક જમીનમાં સોડિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે એટલે છોડના મૂળ કાં તો તિરાડોમાં ખેંચાઈને તૂટી જાય છે અને સોડિયમને લીધે મૂળ ખવાઈ જાય છે એટલે છોડનો વિકાસ અટકી જાય.
બધું બરાબર બોલો છો, પણ અમારે તો એનો ઉપાય શો કરવો એ જાણવામાં જ રસ હોય એટલે એની વાત કરો તો સારું.
હા હા, પછાવી કેમ નહીં. આપણા બાપ દાદા ખેતી વખતે જમીનમાં શું નાખતા હતા, ચલો કહો.
એ નકરું છાણિયું દેશી ખાતર અને છીછરા કૂવાનું કે વરસાદનું જ પાણી, એ બે ને ત્રીજી ખેડૂતની મહેનત. પાક ઉતરતો તો હોના જેવો, વળી હોડમ તો એવી આવે કે હુકડીનો લોટ શેકાતો હોય તો અડધા ગામમાં ખબર પડે કે ફલાણાના ઘરે ખુશીનો પ્રસંગ છે.
બસ હવે પિયત અને ખાતરની બાબતમાં આપણે ફરી પાછા એ જ ઉપાય અજમાવવો પડશે.
એમ તો હું બધાને કહેતો જ રહું છું કે ભાઈ જમીન બરોબર ખેડી અને ઢેફા ભાગી એકદમ સમતળ જ કરી નાખજો અને પાળા સમતળ જ બાંધજો
અને દર વર્ષે જમીન તથા પાણીનું પૃથક્કરણ પણ અચૂક કરાવવાનું જ.
સાચું સાચું.
પણ પછી જમીન ભાસ્મિક કે ખારી ભાસ્મિક હોય તો ઉપાય શું કરવો?
કાકી, આવી જમીનમાં સૌથી પહેલા તો સેન્દ્રીય ખાતરની સાથે બને તો દર વર્ષે શણ કે ઈકડ જેવો લીલો પડવાશ ભૂલ્યા વિના કરવાનો જ, તો જ બીજા રાસાયણિક ઉપાયની અસર ઝડપથી થશે.
હવે રાસાયણિક ઉપાય જણાવી દો હેડ, એટલે મુય લખી લઉં અને ખેડૂત ભાઈઓ બુદો લખી લે, લખજો હેડ લખો.
હા પશાભાઈ, સાદી અને સારી જમીન પણ દેશી છાણિયું ખાતર અને લીલા પડવાશથી ભરભરી અને દળદાર રહે છે, પણ જમીન જો ભાસ્મિક કે ખારી ભાસ્મિક હોય તો 60 મેશ કે એથી બારીક જીપ્સમ એટલે કે ચીરોડી સપાટીની 10 સેન્ટીમીટર સુધીની જમીનમાં ભેળવીને મીઠા પાણી વડે નિતાર રાખવાનો.
એની નીચે તો બેસે લીટી કરી કાઢી 10 સેન્ટીમીટર.
અને ઘણા ખેડૂત ખાંડના કારખાનામાંથી શેરડીના કૂચાનો કદડો નીકળે એ જમીનમાં નાખે છે, તો એનાથી શું ફાયદો થાય?
એમાં ઓછા ખર્ચે જમીનની ખારાશ ઘટાડી શકાય છે કાકી, એ ઉપાય પણ સારો જ છે. આ ઉપરાંત નિતાર શક્તિ વધારવા જમીનમાં સેન્દ્રીય ખાતર ઉમેરી ઊંડી ખેડ કરવાની, હેક્ટરે 5 ટન ડુંગરાળ વિસ્તારમાંથી મળતો ટાંચ અથવા તાસ ભેળવવાનો. કઈ ના મળે તો છેવટે નદીની જાડી રેતી પણ ભેળવી શકાય જેથી જમીનમાં પાણી વધુ ઊંડે સુધી સચવાઈ રહેશે.
વાહ વાહ, લખાઈએ ગયું, સમજાઈએ જો. પણ વાવણી વખતે કોઈ ધ્યાન રાખવાનું ખરું શું?
એટલે એ તો મને ખબર છે.
બોલો.
પહેલું તો બિયારણનો અને પાયાના ખાતરનું પરમાણ હવાયું રાખવાનું.
જી જા, એટલે કે 20 કિલો ના બદલે 25 કિલો બિયારણ અને 100 કિલો ના બદલે 125 કિલો પાયાનું ખાતર હાલવાનું. 25% વધારે.
હા બિલકુલ બરાબર. અને બિયારણને 24 કલાક સુધી 3% સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં બોળી રાખ્યા પછી જ છાંયડે કોરું થવા દઈને વાવવાનું એટલે ઉગાવો સારો થશે.
ઉમાબુન, એક નાની અમથી અમુજન છે.
બોલો.
કેટલાક ખેડૂત યુરિયા બદલે નાઇટ્રોજન આલવા વલે બીજા ખાતર વાપરવાની ભલામણ કરે છે, તો એ શાના કારણે હશે?
પાછા ભાઈ, યુરિયા વાપરવાથી જમીન વધુ કડક બને છે એટલે ખારી જમીનમાં તો ઠીક, પણ ભાસ્મિક જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ વાપરવાનો, જ્યારે ફોસ્ફરસ વાળા ખાતરોમાં ખારી જમીનમાં સિંગલ સુપર ફોસ્ફેટ અને ભાસ્મિક જમીનમાં DAP વાપરવું. કયું?
DAP.
અને એ પણ થોડુંક ઊંડે. હા વળે જો વધારે પડતી ખારી કે ભાસ્મિક જમીન હોય તો ખાતર જમીનમાં નહીં આપવાનું.
નહીં આપવાનું
જમીનમાં નહીં દઈએ તો પછી ખાતર આપવું કેવી રીતે?
બહુ ખારી જમીનમાં નાઇટ્રોજન વાળા ખાતરને પાણીમાં ભેળવીને પંપ દ્વારા સીધા છોડના પાન ઉપર તેનો છંટકાવ કરવાનો કાકી.
બરાબર.
ઓહો, સમજાઈ જીવ. પંપ દ્વારા સીધા છોડના પાન ઉપર. સમજાઈ જીવ. એટલે કે પોના ઉપર છાંટીને આલીએ એટલે ખાતર સીધું છોડને જ મળે અને જમીન પર એની કશી અસર ના થાય. બરાબર સમજ્યો?
બિલકુલ બરાબર સમજ્યા.
પણ હવે તમે જો આવતી 6 તારીખે મળનારા સંમેલનની વાત નહીં કરો તો જરાય બરોબર નહીં ગણાયો. ઉભા થવાનું ટોણું થવાય.
હા કાકી,
સાચી વાત, સાચી વાત. અલે ભાઈ, એ તો મેં પરેશભાઈ પૂછી જ રાખ્યું છે. 5 તારીખે રેડિયોની મદદથી આવી જાગૃતિ ફેલાવનારી બીજી સંસ્થાઓના પ્રતિનિધિઓ યોના અનુભવો કહેશી.
બરાબર છે. અને 6 તારીખે
મારા જેવા નિયમિત શ્રોતાઓને જ દરેક જિલ્લામાંથી બોલાવવામાં આવશે. અને એ પણ એવા કે જે પોતાના અનુભવો અહીં વ્યવસ્થિત રજૂ કરી શકે. કારણ કે યોના અનુભવો અને સૂચનો DSC માં રેકોર્ડ કરાશે. અને પછી આગળની કડીઓમાં એ અનુભવો આપણને બધાને હોંભળવા મળશે. બોલો, આવી પાક્કી વ્યવસ્થા કરાઈ છે. વાત કરો છો
ટૂંકમાં પરેશભાઈને એમના મોબાઈલ નંબર 94-285-00-597 કે પછી DSC ના નંબર 0-27-70-235-995 ઉપર ફોન કરીને પાક્કું કરી લેવાનું. અને પરેશભાઈ જે દી આવવાનું કે તે દી જ આવવાનું.
હા કાકી. અને હા, હજી પણ જેને આવવાની ઈચ્છા હોય આ સંમેલનમાં એ લોકો પરેશભાઈને એમના નંબર પર અથવા તો આપણે આ જે નંબર છે 0-27-70-235-995 આ નંબર પર પોતાનું નામ નોંધાવી દે અને જાણ કરી દે.
તો પૂછી લો આજનો સવાલ. એટલે હાલ ને હાલ ફોન મારશી આબા.
એ પણ તૈયાર જ છે મિત્રો. સાંભળો, વધારે ખારી જમીનમાં પાકને યુરિયા ખાતર કઈ રીતે આપવું જોઈએ?
ભાઈ જબુનો ઇનામી સવાલ બરાબર લખી લીધો. ફરી બોલું જો, ધ્યાનથી લખજો. વધારે ખારી જમીનમાં પાકને યુરિયા ખાતર કઈ રીતે આપવું જોઈએ?
ફોન ઉપરાંત ટપાલથી જવાબ દેવાનું સરનામું તો હંધાઈને યાદ હોય જ ને.
પણ તોય આજના ઇનામ વિજેતા 2 મિત્રોના નામ જાહેર કરી દઈએ, ત્યાર પછી તમે ફરી યાદ કરાવી દેજો કાકી. હા, લો પશાભાઈ, બીજા ઇનામના વિજેતાના નામની જાહેરાત તમે કરો.
તો હવળો 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ અમરાપુરના ધર્મેશભાઈ નકુભાઈ વાછાણી.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતે છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગોલ ગામના ભદ્રુ કાનજીભાઈ સંધાભાઈ.
એ તમને બે ને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે ભાઈ.
કાકી, ઇનામ તો એક બહાનું છે, ખરી વાત છે જાગૃતિની. અને આવી જાગૃતિ બતાવનારા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને પૂરા DSC પરિવાર તરફથી ખૂબ 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 ધન્યવાદ.
અને મિત્રો, તમે પાછા આપણા રાજ્યની સ્થાપનાની સ્વર્ણ જયંતિ પ્રસંગે DSC અને સજ્જતા સંઘને અભિનંદન આપજો.
હા મિત્રો, પત્રથી જવાબ કે અભિનંદન મોકલવાનું સરનામું તો તમારી પાસે છે જ. સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
એ હારા સમાચાર અને મૂંઝવણ લખતા રહેજો ભાઈઓ.
અને હા, 6મેના સંમેલનમાં આવવા હજી પણ ફોન કરવાનો સમય તમારી બધા પાસે છે, એટલે જેને પણ આવવું હોય એ તરત જ પરેશભાઈને ફોન કરી દેજો. મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ તમારા પોતાના ખેડૂતોની જાગૃતિના પ્રયત્નરૂપ કાર્યક્રમનો હેતુ એક જ છે, ખેતી અને ખેડૂતનું કલ્યાણ.
એટલે નવો સંબંધ બોતા રહેજો અને ગરમીમાં તબિયત હાચવજો. બહાર જાઓ ને તો માથે ફાળિયું કે ટોપી પહેરજો. કેટલી ભલામણ હંગાત આજ કહી દઈએ.
નમસ્તે, આવજો.